તારીખ 18/5/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 116 અને 170 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 87
આત્મા પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. સામાન્ય રીતે જીવન પરિણામ થઈ રહ્યું છે. નિપાધન પરિણામ થઈ રહ્યું છે તેમાં પણ ઉપાદાનની દ્રષ્ટિથી જોવામાં આવે તો એ જીવની યોગ્યતાને પ્રસિદ્ધ કરે છે. નીતિને અનુસરીને પરિણમવું એની પોતાની સ્વતંત્ર યોગ્યતા છે. પણ દ્રષ્ટિ વિપરીત હોવાથી જેવા જેવા નીત મળે છે તેવું તેનું પરિણમન થાય છે. તેથી નીતથી પોતું પરાધીન થાય છે એવું મને ઉલટું સમજાય છે, ઉલટો સ્વીકાર થાય છે. એ ઉલટો સ્વીકાર થયો છે એટલે એમ કહે છે કે ગમે તેવા સંયોગમાં પોતાની આત્મશાંતિ પ્રગટ કરી શકવા માટે પોતે સ્વતંત્ર છે. કોઈ પણ સંયોગ આત્મશાંતિને ફેરવવા માટે સમર્થ નથી. અથવા આત્માની શાંતિ પ્રગટ થાય એ નિરપેક્ષપણે પ્રગટ થાય છે, વાસ્તવિકપણે એમાં સંયોગની અપેક્ષા નથી. આમ સ્વીકાર થાય, પોતાની સ્વતંત્રતાનો સ્વીકાર થાય તો કોઈ પણ સંયોગોમાં નિમિત્તને અનુસરીને થતા પરિણામથી નિમિત્ત થવાનો પ્રયત્ન થઈ શકે. મિત્ર, અનાદિથી જે વિપરીત માન્યતા છે અને વિપરીત સ્વીકાર છે એમાં કેવો અશાંતિનો ઉત્પાદ થાય એ પરિસ્થિતિ છે. ક્યારે શાંતિનો ઉત્પાદ ન થાય એ પરિસ્થિતિ છે. શરીરમાં રોગનો ઉપદ્રવ હોય તો શાંતિ વેદનાનો લીધે, શરીરમાં રોગનો ઉપદ્રવ હોય ત્યારે આત્મા શાંતિ પ્રગટ કરી શકે કે હા, ત્યારે પણ આત્મા શાંતિ પ્રગટ કરી શકે. કેમ કે શરીરમાં રોગનો ઉપદ્રવ છે અને આત્મામાં રોગનો ઉપદ્રવ નથી એ બદલે. તેથી મારામાં રોગનો ઉપદ્રવ નહીં હોવાને લીધે મારી શાંતિ પ્રગટ કરવા માટે હું મારું કાર્ય કરવા માટે અત્યારે સ્વતંત્ર છું. રોગાદીની વેદનાથી ભીન પડીને પોતાના ઉપાદાનની શક્તિને લીધે પોતાનું કાર્ય સ્વતંત્રપણે કરે છે. આ રીતે સાધક પોતાનો ધર્મ કરે છે. સાધક જીવ આ રીતે પોતાનો ધર્મ કરે છે. જેને એવું સમજાયું નથી અને જેઓ જે જીવો એવા પુરુષાર્થના રસ્તે પડ્યા નથી, રસ્તે આગળ વધ્યા નથી, એ સંયોગની ભીંસમાં ભીંસાઈ જાય છે. સૌથી વધુ ભીંસ આવે છે દેહાંત કાળે. ખાતા વિજ્ઞાનીનો એથી વધારે વધારે પ્રકાર, અથવા દેહ ઉપર આખી જિંદગી અત્યંત મહત્વ કરેલી હોવાને લીધે દેહ છૂટવાના સમયે સૌથી વધારે માનસિક તાણ પણ ઉભો થાય છે. શારીરિક વેદનાનો પ્રસંગ પણ પ્રાય દેહ છૂટવાના કાળે સૌથી વધારે તીખો અને આકરો હોય છે. ત્યારે પણ આત્મા પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. પુરુષાર્થ કરવા તત્પર થાય, પ્રયત્ન કરે તો જરૂર શાંતિ પ્રગટ કરી શકે છે. ગમે તેવા આકરા ઉદયમાં પણ પોતાનું કાર્ય કરવા પોતે તદ્દન સ્વતંત્ર છે એ વાત એને વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર સ્વીકારીને પોતાના કાર્યમાં કાર્યના પ્રયત્નમાં બરાબર રહેવું જોઈએ. સંયોગો અશાંતિ કરાવે છે એમ નથી, પણ જે તે સંયોગોની ઉપાધિ ગ્રહણ કરીને પોતે એ વખતે પણ સંયોગોને કારણે એ પોતાની યોગ્યતાને કારણે અશાંતિને વેદે છે, અશાંતિનો અનુભવ કરે છે, એમ અશાંતિ થાય ત્યારે પણ એને એ દ્રષ્ટિકોણથી પોતાના અનુભવને સમજવો જોઈએ અને વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ. અનુભવને સમજીને વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરવો જોઈએ, ઊંચી દશામાં કે સૂચી દશામાં. ત્યારે અશાંતિ મટવાની પરિસ્થિતિ પછી એના માટે નિશ્ચિત થઈ જાય છે. શાંતિ ઉત્પન્ન થવાની પરિસ્થિતિ એના માટે નિશ્ચિત થઈ જાય છે. બિલકુલ સંયોગો બિલકુલ અશાંતિનું કારણ નથી. અને સંયોગો અશાંતિનું કારણ હોય તો બાજુમાં રહેલા બીજાની પણ અશાંતિ થાય. પણ જેને આ મારો આવો સંયોગ છે એમ પકડ્યું છે, ઉપાધિ પકડી છે, એને અશાંતિ થાય. આ મને લાગવું પડે છે. અત્યારે 15-20 ભાઈમાંથી એક માણસ એક શબ્દ બોલે, એમાંથી બધામાંથી એક જણ એમ પકડે કે આ મને કહે છે, એને દુઃખ તરફ આકુલતા શરૂ થાય કે મને કહ્યું, મને સંભળાય. શબ્દ તો શબ્દ છે, ભાવ ભાવ વાળો ભાવ જે જીવે ભાવ કર્યો એના માટે શબ્દ શબ્દમાં છે. પણ જેને એની ઉપાધિ ગ્રહણ કરી કે આ મને લાગવું પડ્યું, એને દુઃખ બરાબર છે. ઉપાધિ લેવા માટે તે શબ્દ અને તે ભાવ કોઈ પરાણે તો એને ઉપાધિ કરાવતા નથી કે ઉપાધિ કરવા માટે એને કોઈ એનો દોખ પકડતા નથી. ઉપાધિ કર ને કર, જે સ્વયં પોતાની યોગ્યતાથી કરે ઉપાધિ અને દુઃખી થાય, સ્વયં કરે ને સ્વયં દુઃખી થાય. કાંઈ ઉપાધિ નથી કરતા એ મારું લાગતું જ નથી. પછી ક્યાં સવાલ છે? છખંડનો પથારો, એકનું રાજપાટ, એકનું પરિવાર, કુટુંબ મુટુંબ જબરદસ્ત, લાખોનું કુટુંબ છે. 96,000 રાણીઓ તો એના પ્રમાણમાં એના સંતાનનો પરિવાર હોય ને, લાખોનું કુટુંબ છે, હજારોનું નહીં, લાખો નું કુટુંબ, એક રાણી એક લાખ માં 4,000 વધી છે, એના એના સાળા એટલા, એના સગા એટલા, એના એના સસરાઓ એટલા, બધા એટલા. યાદ રહેવું મુશ્કેલ પડે, ખરી વાત છે, યાદ રહેવું મુશ્કેલ. પણ એને ઉપાધિ કરતા નથી, પુણ્ય દ્રષ્ટિ હોય તો ઉપાધિ કરતા નથી, મુખ્ય દ્રષ્ટિ હોય તો એટલી ઉપાધિ માં પડે છે કે હાથની નારકે એક જ પ્રકારનો ઉદય છે. 12 ચક્રવર્તી આ કાળમાં થયા, એક આરામાં 12 થાય, એના 10 ની દ્રષ્ટિ થયા. પહેલા ભરત ચક્રવર્તી છે, એની દ્રષ્ટિ ઋષભદેવ ભગવાન ના પુત્ર તરીકે પરમ શરીર સિદ્ધાલયમાં બિરાજમાન છે. ધ્રંગત ની સુગમ 2 ચક્રવર્તી મિથ્યા દ્રષ્ટિ છે, 10 ની દ્રષ્ટિ છે, 2-7 મહિના રૂપિયે બિરાજે છે. સરખું પુણ છે ચક્રવર્તી નું, પુણ સરખું, નિમિત્ત સરખા, એવા નિમિત્ત ની વચ્ચે થી પણ એમને એવી સાધના કરી કે એ ભવે મોક્ષ જવાનો પુરુષાર્થ નું બીજ હતું એમની પાસે, મૂળિયું હતું આત્મા. એ જ સંયોગમાં 7મી નારકે એ અનુસરીને સ્વતંત્ર યોગ્યતાથી ગયા. આ સ્વતંત્ર યોગ્યતાથી સિદ્ધાલયમાં ગયા, એક નીચે ને એક ઉપર ઉલટી સુલટી જતી થઈ ગઈ. એટલે એ વાત અનુભવથી એને બરાબર સમજી લેવી જોઈએ કે કોઈ પણ સંયોગોમાં મારી શાંતિ પ્રગટ કરવા માટે હું તદ્દન સ્વતંત્ર છું, અને એનો આધાર મારા શ્રદ્ધા જ્ઞાન પર. મારી શાંતિ પ્રગટ કરવાનો આધાર મારા શ્રદ્ધા જ્ઞાન પર છે. વસ્તુ સ્વરૂપની શ્રદ્ધા અને એનું જ્ઞાન મને જો જેવી વસ્તુનું સ્વરૂપ છે એવું સ્વરૂપ શ્રદ્ધા જ્ઞાન હોય તો મારું પરિણમન છે એમાં શાંતિ પ્રગટ થાય, અને નહીતર જે અનાદિની સ્થિતિ છે એમાં તો પરંપરાએ અભિવૃત્તિ સિવાય અને દુઃખના સમુદ્રમાં ડૂબવા સિવાય બીજો કોઈ એનો છેડો કે એનું પરિણામ નથી, એનું રિઝલ્ટ છે. નિરાલંબન ચાલવું તે વસ્તુનો સ્વભાવ છે. કોઈનો આધાર લઈને અવલંબન ચાલવું તે વસ્તુનો સ્વભાવ નથી. હું પણ એક વસ્તુ છું, અને કોઈના આલંબનથી ચાલવું, કોઈના આધારથી ચાલવું એ મારો સ્વભાવ નથી. આને લઈને સુખ ને આને લઈને દુઃખ એ વાત ભૂલી જવા જેવી છે. કોઈને લઈને મારું સુખ દુઃખ નથી, સુખી થાવ તો સ્વતંત્રપણે, દુઃખી થાવ તો પણ સ્વતંત્રપણે. બીજી વાત, નિરાલંબન ચાલવું ચાલવું એટલે પરિણમવું, એમ જેવું કોઈના આલંબન વિના પરિણમવું, સ્વતઃ પરિણમનશીલ સ્વભાવને લઈને પરિણમવું એ વસ્તુનો સ્વભાવ છે, વસ્તુનું સ્વરૂપ છે. હું પણ કોઈના આશ્રય વિના ચૈતન્યમાં ચાલ્યો, આને લઈને જીવું છું, શરીરને લઈને જીવું છું, આયુષને લઈને જીવું છું, શ્વાસોશ્વાસને લઈને જીવું છું, આ નાડીના ધબકારા બરાબર ચાલે છે માટે જીવું છું, એ વાત ખોટી છે. અનાદિ અનંત શાશ્વત સત્તાનો ધારક એવો મહાચૈતન્ય સત્તા ધારી હું, એ મારી સત્તાને કોઈ આંચ આવે એવી પરિસ્થિતિ નથી. એટલે એમ કહે છે કે કોઈને અવલંબન લીધા વિના આધાર બુદ્ધિ, સર્વ પ્રકારના સંયોગની આધાર બુદ્ધિ છોડીને, એમ લેવું છે કોઈના આશ્રય વિના, સારા ચૈતનના અવલંબને ચૈતનમાં ચાલ્યો જાય, ચૈતનમાં પ્રણમી જાય, ચૈતનમાં લીન થઈ જાય, અને નિરાકુર શાંતિનો, આત્મિક શાંતિનો, અલૌકિક શાંતિનો અનુભવ થશે. તો જીવને આધાર બુદ્ધિ પડી છે અને એ દુઃખદાયક છે. જીવને બીજા પદાર્થની આધાર બુદ્ધિ પડી છે એ જીવને દુઃખદાયક છે. કોઈના વિના અત્યારે જ આ આત્મા પોતે હું પરિપૂર્ણ છું આ નિશ્ચય અને આ નિર્ણયથી એને આગળ વધવું જોઈએ. ચૈતન્યની દિશામાં, અંતર્મુખની દિશામાં આગળ વધવું જોઈએ. સુગાનીજીના પત્રમાં બિના કિસી કે અભિહી પૂર્ણ હું, કોઈના વિના અત્યારે જ હું આ સમયે હું પરિપૂર્ણ છું. પરિપૂર્ણ છું એટલે કોઈની અપેક્ષા નથી. જેને પૂર્ણતાના અવલંબને, પૂર્ણતાના આધારે આખા જગતમાં કોઈની અપેક્ષા ન રહી એ સર્વ સુખી છે. એટલે તો કલકત્તામાં આર્થિક પરિસ્થિતિ તદ્દન સાંકડી હોવા છતાં એમના જીવન પરિચયમાં એ વાત આવે છે કે કલકત્તાની 70 લાખની વસ્તીમાં આબાદી શબ્દ હિન્દીમાં બોલે છે, હું એક જ સુખી છું. ઠીક, આખા કલકત્તામાં આટલી મોટી વસ્તી છે એમાં સુખી હોય તો હું એક જ છું. કેમ કે કોઈની આશરે ને કોઈના અવલંબનની જરૂર નથી. એ સંયોગમાં આત્માની શાંતિ, વારંવાર શુદ્ધ ચૈતન્યનો અનુભવ, પરમાત્મ પદનો અનુભવ લીધો છે ધ્યાનમાં અનુભવ, અને અંદરની નિરાકુર સુખ ને નિરાકુર શાંતિનો અનુભવ કર્યો છે. સંયોગ ઉપાય અશાંતિ લાવતા નથી. થોડા ધૂનમાં, છેલ્લા વર્ષોમાં ધૂનમાં જતા, આત્માનું કર્મ છે એને ધૂનમાં હતા એટલે ધંધામાં ધ્યાન ઓછું હતું. ધંધામાં ધ્યાન ઓછું હોય કે વધારે હોય તો જે થવાનું હોય એ થાય. દુકાન બંધ કરી, પોતાનો સ્વતંત્ર વેપાર હતો, દુકાન બંધ કરીને કમાવા માટે કલકત્તા જવું પડ્યું. પણ એનું દુઃખ નથી, દુકાન બંધ કરીને એનું દુઃખ નથી. અને ભાઈ વ્યવહાર આજીવિકાનો ચલાવવા માટે વધારે પ્રવૃત્તિવાળા ક્ષેત્રમાં અનિચ્છા એ જવું પડે તો પણ એનું દુઃખ નથી. ઈચ્છા નથી કે વધારે ધમાલમાં જવું, શાંતિ વાળાને તો શાંતિની ઈચ્છા થાય. તો પણ ત્યાં પોતાના પુરુષાર્થમાં બરાબર મનને રહ્યા છે અને પોતાની દશામાં વૃદ્ધિગત પણ કર્યું છે, શાંતિની દશા વધારી છે. ત્યાં સુધી પેલા પત્રો અજમેરના છે, પેલા અજમેરના પત્રો છે, પછી 2-3 વર્ષ પછી ગયા. ઓગણ 50 ની સાલમાં અજમેર છે પત્ર, એનો પત્ર બ્રહ્મચારી ગુલાબ સંભાઈ ઉપર બીજો 49 ની સાલમાં છે. 50 ની સાલમાં પણ અજમેર છે. એકાવન માં કલકત્તા આવ્યા છે. 2-3 વર્ષ પછી આવ્યા છે.
65 ની સાલ
ઘણી સારી, પણ એ બધું એમ હોય તો એમ વસ્તીમાં જીવી રહ્યા છે. પૂરું ધ્યાન કોઈ દિવસ એમનું આર્થિક સ્થિતિ ખરાબ થઈ ત્યારે પૂરું ધ્યાન નહીં, પછી પૂરું ધ્યાન એમનું વ્યવસાય ઉપર ધ્યાન નથી દેતો. એવી જે અંદરની મસ્તી મારી આ છે, આર્થિક સ્થિતિ સુધરતી ચાલે તો કોઈ મન પડે જયારે જાય, મન પડે તો ન જાય. નથી અહીંયા રહેવાનો આગ્રહ કે નથી ત્યાં જવાનો આગ્રહ, તે જ વિકલ્પ આવે અને બાકીનું ક્ષેત્રાંતર થવા યોગ્ય હોય તે ખાસ. બસ એક બાજુ પકડ નથી ને એક બાજુ જોર નથી, એટલી વાત છે. બહુ ખાતરી પરિસ્થિતિમાં એમ છે ને કે વધારે પરિણામ ન બગડે એટલો વિવેક થાય છે. દીનતા લાચારી આવી આજીવિકા માટે બીજાની સાથે દીનતા કરવી પડે, લાચારી કરવી પડે, એ જે નિષ્કૃતિના પરિણામ છે, એવા પરિણામને ટાળવા અર્થે થોડી પ્રવૃત્તિના પરિણામ થઈ જાય, અને એ થઈ જાય એમાં જે આવવું હોય આવે ને ન આવવું હોય તે પૂર્વ કર્મ અનુસાર, વર્તમાન વિકલ્પ અનુસાર નથી કે પ્રયત્ન અનુસાર નથી. જે એકલો હશે સત્સંગ મળ્યો નથી ત્યાં કોઈનો સત્સંગ નથી, દુર્દૈવનો પણ સંગ રહ્યો નથી, ઈચ્છા છે છતાં પણ એકલા હાથે જે કામ કર્યું છે ઘણી મજબૂત દિશા કરી બહુ જોરદાર ખરેલા. સાંકળી દિશા એવી હતી, રમેશભાઈ ભણતા હતા અને એમનામાં મદદ કરતા હતા રહેવા માટે, રૂમ નહોતી તો સેનિટોરિયમ માટે ધર્મશાળામાં રહેતા હતા, પણ ધંધો સ્વતંત્ર કરતા હતા, નોકરી નથી. એક અને ટ્રામનો બચાવવા 4-5 માઇલ તો હું ચાલી નાખતો, કોલેજ જવું હોય 4-5 માઇલ ચાલવું હોય, એક આનો ટ્રામનો બચાવ હોય તો ચાલી નાખતો. રમેશભાઈ આત્મિક પુરુષાર્થ કર્યો છે, એ તો ગજબ કામ કર્યું. નિરંતર પુરુષાર્થ, રોજનો પુરુષાર્થ, નિરંતર પુરુષાર્થ એમ ફળ છે. રોજનો સાધક ખરો પણ વર્તમાનમાં પુરુષાર્થ તો ખરો કે નહીં? સાધક ખરા, પણ એમાં એવું નથી લેવા જેવું કે આપણે પૂર્વજોના સાધક નથી, માટે આપણને એટલું નથી થતું નહીં, તો પૂર્વજોના સાધક હતા એટલે કામ કરી ગયા, એટલું લાંબુ મોટું કામ કરી ગયા, એવું પૂરું હોય તો નિમિત્ત માત્ર છે. વર્તમાન પુરુષાર્થ તો કામ કરે છે, એ તો ત્યારે સાથે એમ કેમ લેવામાં આવે છે કે એ વાતનો ઉમેરો કરવા માટે લેવામાં આવે છે. પૂર્વના સાધક હતા, વર્તમાનમાં પણ સાધુ, પૂર્વમાં પણ સાધુ હતું અને વર્તમાનમાં પણ સાધુ, એમ સરવાળો કરવા માટે લેવાની પામે એમની કે એ સાધક હતા અને આપણે સાધક તો નથી પૂર્વના. તો એટલો જ પુરુષાર્થ કરે છે, એમ નથી કે પૂર્વભાવના સાધકતા એટલે કઈક ઓછો પુરુષાર્થ કરે છે એમ નથી, એટલો જ કરોડો પુરુષાર્થ પડે છે. અને એ પુરુષાર્થ અનુસાર, પુરુષાર્થના પ્રમાણમાં, એના અનુપાતમાં જ કાર્ય સિદ્ધિ છે. ઓછું વધારે કુદરત તો એ નથી, ઉગ્રત ઓછું વધારે પેટમાં છરો માર્યા છે. આવી શકું તો એ વખતે કઈ નથી, તો પણ એટલી જ શાંતિ રાખી છે. શું થશે ને આ ને તે ને ફલાણું થયું, કાંઈ ધમાલ નહીં. બાર ચોવીસ માં ટાંક આવેલા હતા જૈન ઉપર, કાંઈ નહીં. હા હો કાંઈ અશાંતિ બધાને કારણ જ નથી ને. કોઈ પણ સુવિધાન નિરાલંબન પરિણામ એ ચાલ થઈ ગઈ છે. પરિણામ ને ચાલ પોતાના આધારે અંતરમાં સાવધાન થઈને પોતાની ચૈતન ગાંઠને પકડીને બહી જાય છે. બહારમાં સંયોગોમાં ઉપદ્રવ જોવે, જેમ કોઈ શાંતિ ચાહક માણસ રસ્તામાં તોફાન જોવે ને કરી ના ચાલી જાય, બોલ આપણે ધમાલ થાય છે તો કાને તોડાવો. આપણે ત્યાં આપણા કામ નથી, આપણું ત્યાં કામ નથી. મારામારી થાય છે, ધમાલ થાય છે, અશાંતિ આપણે કરીને ચાલો. એમાં રોગમાં શરીરમાં બહારમાં સંયોગમાં ઉપદ્રવ ચાલે તો અંદર કરી જાઓ. શાંતિની ગાંઠ છે, બેસી જાઓ પકડીને. ત્યાં ધમાલ થતી ના થવા દેવા, આપણે કઈ લેવા કે દેવા. બોલ્યા નથી કે મારો ખ્યાલ, કુટુંબમાં કોઈનો ખ્યાલ નથી. બરોબર જ્ઞાને આત્મા આત્મા જે દિવસે બપોરે ચાર વાગે બે છૂટે છે તે દિવસે તે પોતાના સ્વાધ્યાયમાં ચિંતનમાં જ રહ્યા છે. ડાક્ટરને બોલાવવાનું ફરવાનું કરવાનું કાંઈ નથી. પોતાના ઊંડા ચિંતનમાં સમય પસાર કર્યો છે શાંતિથી. એ પહેલેથી સિદ્ધાંતિક જે પકડ છે, નિરાલંબન ચાલવું તે વસ્તુનો સ્વભાવ છે. કોઈ બાહ્ય અવલંબનથી શાંતિ તો થતી નથી, ઉલટાની અશાંતિ ઊભી થાય છે. એવો પ્રત્યક્ષ અનુભવ સાધકને થાય છે. એટલે પોતે પોતાનો ઉદ્દેશ જે છે કે શું કોઈના આશ્રય વિના ચૈતન્યમાં ચાલ્યો જાય. પોતે પોતાનો ઉપદેશ લે છે કે તું હવે બહારમાં કોઈનો આશ્રય કર્યા વિના અંદર તારામાં સમાઈ જા, તારામાં પરિણમ, તારામાં લીન રહે. આમી તે આત્મા સદાય એકલો જ છે. ખરેખર એને કોઈનો સાથ અનાદિ અનંત, કોઈનો કોઈ રજકણનો કે કોઈ બીજા જીવનો સાથ કદી પણ રહેતો. આત્મા સદા એકલો જ છે અને પોતે સ્વયં છે. હું સ્વયં જ હોવા પણ એ રહે છે, ત્યારે નવો થયો નથી. ભૂ એટલે થવું ને હવું ગઈ એનો અર્થ થાય છે. ભૂ થવું કે બી હવું થવું, કે આત્મા સદા એકલો જ છે અને પોતે સ્વયં છે. આ લોકો નામ પાડે છે શંકર નું નામ સ્વયંભૂ ભાઈ સ્વયંભૂ. એક હજાર આત્મા નામ આવે છે, સ્વયંભૂ નામ આવે છે. સંભવ પછી કહે છે, પરંજી માટે શંકરને જે સંભવ કહે છે એ અપભ્રંશ છે. સ્વયંભૂ પોતાની અનેક શક્તિથી સદાય પોતાની સત્તા અને હયાતીને ટકાવનાર પોતે છે. એમાં કોઈના મદદની, કોઈના સાથની, કોઈની જરૂર એને નથી. બીજા પરમાત્માની પણ જરૂર એમાં એને નથી. પોતે જ પરમાત્મા છે. પણ ખરેખર બીજા પરમાત્મા એમ કહે છે કે તું પણ અમારા જેવો પરમાત્મા છે, અમે તારા ભગવાનને તું અમારો ભક્ત એમ ખરેખર નથી. ખરેખર તો તું પણ પરમાત્મા અને હું પણ પરમાત્મા. પણ ખરેખર તો હું મારા આત્મામાં સિદ્ધપદને સ્થાપું છું કે હું સ્વયં સિદ્ધ સ્વરૂપ છું. તારા આત્મામાં પણ સિદ્ધપદને જોઈને વાત કરું છું, સિદ્ધપદને સ્થાપીને વાત કરું. બીજી રીતે વાત પાયામાં આ વાત રાખીને વાત છે. પછી જેટલી ઉપદેશની વાત છે એટલી પણ સિદ્ધ પણ સ્થાપીને રાખીને એને ખસેડીને નહીં. એમાં તો આકુલતાને ભોગવે પાછો, એમાં નિરાકુલતાને ભોગવી ન શકે. એમાં ઉપાધિ સિવાય બીજો કાંઈ એને ભોગવતામાં આવે નહીં. જેટલું પરદ્રવ્યમાં જેટલો રસ લે એટલી આકુલતા ઉત્પન્ન થયા વિના રે નહીં. જેટલું રસનું પ્રમાણ વિશેષ એટલું ઉપાધિ અને દુઃખ વિશેષ. રુચિએ કરીને પરદ્રવ્યને સેવે અને એને સંસાર દુઃખ ન થાય એવું કોઈ દેહ બને નહીં. દુઃખી થાય થાય ને થાય. જ્ઞાનીની નજર જુદી છે. જગતના જીવો જે સંયોગોના અવલંબનને આધારે પોતાને સુખીને અભિમાની થઈને એમ માને છે કે અમે આવા ફલાણા વાળા, ફલાણા વાળા, અમે આટલા વાળા. જ્ઞાની અને બીજી જ્ઞાની અને બીજા નથી કે બચ્ચા બિચારા અમથા અમથા ઝેર ખાય છે, ક્ષણે ક્ષણે ઝેર પીએ છે અને આના ફળમાં બહુ દુઃખી થશે. ખબર નથી એને એટલે આવું બધું અજાણપણે ઝેર પીધા પીધા કરે છે અને નુકસાન કરે છે પોતાને, પોતાની આત્મશાંતિથી દૂર જાય છે. ભગવાન ભૂલાની ખડકી ભગવાન ભૂલ્યો. આ તો રસ્તો જ જુદો છે. માર્ગ જગતના પ્રકારોથી આખો માર્ગ જુદો છે. જેને જુદા માર્ગે ચાલીને પોતાને સ્વયં સુખી થઈ જવું હોય આ રસ્તે કોઈ પ્રતિબંધ નથી. એને કોઈના માટે આ રસ્તાનો પ્રતિબંધ નથી. બધાના માટે ખુલ્લો રસ્તો. આત્મા સદાય એકલો છે, પોતે સ્વયંભૂ છે. મનુના મનની ગતિ પણ નિરાલંબન છે. ચૈતન્યની ગતિ તો નિરાલંબન છે પણ એનું મન પણ ક્યાંય કોઈનું આલંબન લઈને ઠરતું નથી. આ ચક્રવર્તીનું રાજ છે અને આ ચક્રવર્તી રાજા મારો ભક્ત છે. કોઈના આલંબનમાં મની રહેતા નથી. એવા મસ્ત છે. કોઈની એને ઠીક પણની પરિસ્થિતિ વિકલ્પ જ નથી. આ ઠીક છે એ વિકલ્પ નથી. માન્યતા તો ચોથા ગુણ સ્થાને છૂટી છે પણ ચારિત્રમાં એટલા ઊંડા ગયા છે કે ઠીક છે એ વિકલ્પ નથી. એટલે એમના મનની ગતિ પણ નિરાલંબન છે. મન પણ કોઈ પર પદાર્થને વિશે આલંબન લઈને ઠરે એવું બનતું નથી. તો ગુજર ની વાત કરી છે, જીવની વાત કરી છે. સાક્ષાત મુનિના પરિણામને જોવે છે, એમના દેહના ખોખાને જોતા નથી. જોવે છે કે આમાં તો એનો ઉપયોગ જ નથી. પાંચ ઇન્દ્રિયોમાં એનો ઉપયોગ નથી, દેહમાં ઉપયોગ નથી. એકદમ ગોળો છૂટો પડી ગયો છે બસ. અંદરમાં ને અંદરમાં પોતાના ચૈતન્યના તેજમાં પ્રકાશ કરી ગયો છે. ગણિતમાં સિદ્ધાલયમાં જાશે દર્શન જ્ઞાન અને ચારિત્ર ની નિરાલંબન ચાલ પ્રગટ થઈ, તેને કોઈ રોકવા વાળું નથી. મુનિ દશામાં પુરુષાર્થ ની વાત કરી છે. મુનિ દશાના પણ પુરુષાર્થ ની વાત મુખ્યપણે કરી છે. સમ્યક દર્શન જ્ઞાન તો છે, એ તો ચોથા ગુણ સ્થાન થી ચાલુ હતું, પણ અહીંયા ચારિત્ર ની નિરાલંબન ચાલ પ્રગટ થઈ. આચરણ ની અંદર કોઈનું આલંબન ની ચોથા પાંચમા ગુણ સ્થાને અસ્થિરતા ને વર્ષ આલંબન આવતું હતું, અસ્થિરતાનો એ છૂટી ગયો. સર્વસંગ પરિત્યાગ કરીને કેવળ અસંગ દશા થી જંગલમાં વસે છે અને કોઈ સંયોગની જાણે એને જરૂર નથી, કોઈ સગવડતાની જરૂર નથી, કોઈ વ્યવસ્થાની જરૂર નથી. બસ એનો જીવતો જાગતો પુરાવો એ મુનિ દશા છે. એવી સરળ દશા પ્રગટ થઈ ગઈ, ચાલ પ્રગટ થઈ ગઈ, એટલે એવી સરળ દશા પ્રગટ થઈ ગઈ, તેને કોઈ રોકવા વાળું નથી. કોઈ પ્રતિકૂળતા ઊભી થાય ને એ દશાને રોકે, કોઈ પરિસ્થિતિ ઊભી થાય ને એ પુરુષાર્થને રોકે એવું બનતું નથી. કુદરતના એવા સંયોગો, કારની ઠંડી પડે, ચામડી ફાટી જાય એવી ગરમી પડે, તડકા પડે, કે હાંબેલાની ધારે વરસાદ પડે, મૂંઝાઈ જાય માણસ, ઘરમાં રહીને મૂંઝાઈ જાય. આ જંગલમાં રહીને પણ કાંઈ એને નિરાલંબન ચાલ પ્રગટ થઈ છે, એના પુરુષાર્થને કોઈ રોકવા વાળું નથી. પોતાનો પુરુષાર્થ વધે છે, પુરુષાર્થ ઘટતો નથી, પણ પુરુષાર્થ વધે છે. ત્યાં તો એવી નિરાલંબન ચાલ પ્રગટ થઈ ગઈ છે, તેને કોણ રોકી શકે? અંદરમાંથી પુરુષાર્થનો સમુદ્ર ઉછળ્યો, એ સમુદ્રને મધ્યબિંદુમાંથી દરિયો ઉછળે એને કોણ રોકી શકે? ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત કે 118 ડિગ્રીનો તડકો હોય, આ તો 110, 11, 12 થાય એટલે માણસો ટપોટપ મરવા માંડે છે. કેટલીક જગ્યાએ તો પ્રાણીઓ ઘણા મરી જાય છે, પક્ષીઓ મરી જાય, પ્રાણીઓ મરી જાય, મનુષ્યો કોઈ મરી જાય. 118 ડિગ્રીનો તડકો હોય તો સમુદ્રમાં ભરતી આવે ને એ પાણીના ઉછાળાને કોઈ તડકો ફરકો રોકી શકે એવો મુનિદશાનો પુરુષાર્થ હોય છે, કે એને કોઈ રોકી શકતું નથી. કોઈના આલંબને ક્યાં પ્રગટ થયો છે પુરુષાર્થ? કે આટલું સગવડ હોય તો પછી મને વિકલ્પ ન થાય અને તો પછી હું પુરુષાર્થ કરું. એટલી મૂડી હોય, એ મૂડીમાંથી એટલું વ્યાજ આવતું હોય કે 4 રોટલી બરાબર ટાઈમસર પાછી મળે, વાંધો આવે નહીં, અને પછી મને પુરુષાર્થમાં કાયમ પહેલેથી તે 4 રોટલીના અવલંબને માંદો પડ્યો છું. તો અશક્તિ માંદો પડે ત્યારે અશક્તિ આવે ને, પહેલેથી જ માંદો પીડ્યો છે, પહેલેથી અશક્ત થવાની વાત છે, એમાં ક્યાંય શક્તિને સંભાળવાની વાત રહેતી નથી. સોનું સારી રીતે આલંબન હોય છે, કેમ કે સોમાં તો અનંત શક્તિ નો સ્ત્રોત પીડ્યો છે, એટલે એનું આલંબન છે. પોતાનું આલંબન લીધું એ તો એક ભેદ પાડીને વાત કરવાની, એટલે નિરાલંબન કર્યું. કોઈનું આલંબન લઈ નહીં, તે અન્ય કોઈનું આલંબન લઈ નહીં, તે નિરાલંબન. એમાં તો અનંત ગુણ ખીલ્યા છે ને, ત્રણ ની તો મુખ્યતા છે, ત્રણ મુખ્ય ગુણ છે, ત્રણ ની મુખ્યતા થી વાત કરે છે. અનંત ગુણ ખીલ્યા છે એટલે કરણલીઓ કીધો, કરણલી એમાં ઘણું પીડ્યું છે. રત્ન કિંમતી વસ્તુ છે, જગતમાં રત્નો કિંમતી છે, એ તો આ આત્માના ગુણ રત્ન પાસે પથરા છે, એ કઈ ખરેખર રત્નો નથી પણ પથરા છે. આ અંગ્રેજીમાં તો એને કે છે ને કલર્ડ સ્ટોન ને વ્હાઇટ સ્ટોન, બીજું સ્ટોન જ કે છે, સ્ટોન એટલે પથ્થર. આ દેવરી બજારમાં રંગીન પથ્થર હોય, નીલમ હોય, માણેક હોય તો એ કલર્ડ સ્ટોન છે, અને હીરો હોય તો એને વ્હાઇટ સ્ટોન કહેવામાં આવે, પણ સ્ટોન એટલે પથ્થર. બીજું પછી એમાં વધાર કરીને બોલવું હોય તો કે આ રતન છે એમ કહેવાય, હીરાને રત્ન કહે છે, હીરા માણેક બધા રત્ન કહેવાય. પથરા છે એમાં ક્યાં આત્માનું સુખ છે? એમાં ક્યાં આત્માનું સુખ નથી? ગોળ રચકણ ની રચના છે એ પણ નિખાઈ જાય છે, એમાં ફેરફાર થઈ જાય છે. આત્માને ચૈતન્ય રત્નનો ડુંગર કીધો છે, ચૈતન્ય રત્નનો ડુંગર, એટલો રત્નનો ડુંગર છે, બધા જ નો રત્ન રત્નો છે, અનંત રત્નનો ડુંગર છે, એકલા રત્નો જ જડેલા છે, બીજું કાંઈ એમાં નથી. પ્રદેશ ને પ્રદેશ ને અનંત રત્ન, અદભુત છે અદભુત. એકને જોવે ને જેમ કોઈ મોટા સ્ટોરમાં જાય ત્યારે શું કહીએ, એકને જોવે ને બીજું ભૂલે, એમાં તો માથું ખરાબ થાય, બીજું કાંઈ થાય નહીં, અહીંયા શાંતિ થાય. આલંબન, આલંબન, આલંબન એટલે આધાર લેવો, તે નિરાલંબન એટલે કોઈનો આલંબન ન લેવું, તે આધાર કોઈનો ન લેવો, તે એને આલંબન કહે છે. આ રોટલાથી હું જીવું છું, આ પૈસાથી જીવું છું, આયુષ છે એટલે જીવું છું, આયુષની દોરી મારી કપાઈ ન જાય તો સારું, એમ વિચારે છે કે નહીં? આયુષની દોરીને તારે કઈ લેવા દેવા, અનાદિ અનંત આયુનો ધારક તું છો, અને એ અનાદિ અનંત આયુ છે એની દોરી કદી કપાતી નથી, એ દોરી કપાતી જ નથી, એ પૂરી થતી નથી, એને છેડો જ નથી કઈ બાજુ. એને ભૂલીને એમ થાય કે આ મનુષ્યનું મને આટલું આયુષ વધારે હોય ને તો સારું, આ તકે તો સારું, આ છૂટે નહીં તો સારું, પણ એ તું ગમે એ વિકલ્પ કર, ફિક્સ છે એ તો, અને એ ઓછું હોય કે વધારે હોય ખરેખર એ તું નથી ને તારે લેવા દેવા નથી એની, અરે એટલી વાત નક્કી છે. પણ એના આલંબને દુઃખી થાય છે, મૂળને તો નિરાલંબન ચાલ પ્રગટ થઈ ગઈ છે, નાનીને પણ એવું છે, આયુષ ગમે ત્યારે પૂરી પૂરું થાય એનો હરખ સુખ જ્ઞાનીને હોતો નથી. જીવિત કઈ મળે નહીં, ન્યૂનાધિકતા સંભાવનો વિશે જોતો છે ને, જેને જીવન મરણ સમાન છે. કેમ સમાન છે? કે એ જીવન એનું નથી ને મરણ એનું નથી. કોકનું જીવન ને કોકનું મરણ એને શું લેવા દેવા? એવું છે. પરમાણુનું આવાગમન તો હંમેશા થયા જ કરે છે, કર્મના પરમાણુનું અને નો કર્મના પરમાણુનું ચાલુ છે. એને ખબર નથી કે રોજ કેટલું સમયે સમયે કેટલું આવાગમન છે એનું એને ખબર નથી. પણ કલ્પના કરીને દુઃખી થાય છે, જ્યાં એને ખબર પડે છે કે આ વજન જતું શરીરનું ડૂબો થઈ ગયો, હું ડૂબો થઈ ગયો, એને લાગે દુઃખી થાય છે. તો સમયે સમયે કર્મનું કર્મના પરમાણુનું આવાગમન ચાલુ છે, અને એ ચાલતો ચાલુ જે આવાગમન છે એમાં કાંઈ રોકવો કે ફેરફાર કરવો, એને રોકી શકું કે ફેરફાર કરવું, જીવના અધિકારનો વિષય નથી. એ તો તીવ્ર મમત્વ કરે, અને એ મમત્વ જે રાગ ચાલે એ રાગમાં પણ ઘણી ચિકાશ હોય, તીવ્ર એકત્વ થાય, તો પરિણામ બગડી જાય છે, નિયમ પરિણામ થઈ જાય છે, નીચી કોટીનું પરિણામ થઈ જાય
છે.
માર્ગને વળગી રહેવા માટે પુરુષાર્થ તો એને હોવો જોઈએ, પોતાનું હિત કરવાનું, પોતાની હિત બુદ્ધિ તીવ્ર અને ઉગ્ર હોય એટલો પુરુષાર્થ એનો ચાલે. મુનિઓનો દાખલો શું કરવો આપે? અત્યારે તો મુનિઓ જોવા મળતા નથી, કાઢી નાખવાની વાત છે. જો આવી મુનિ દશાની સ્થિતિ હોય છે તો મારે પણ આ કરવા જેવું છે એમ કરીને પોતાના પુરુષાર્થને ઉપાડવાની વાત. આ કાળમાં પણ મુનિ થયા કે ન થયા, કુંડાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, કોઈ પણ જીવ પુરુષાર્થ કરે તો એ દશાને પ્રાપ્ત કરી શકે. જો આવી દશા થઈ શકે છે તો પોતાના પરિણામને મીંડવે મેળવે અને પુરુષાર્થ જાગૃત થાય એ રીતે એને અંગીકાર કરે, એ રીતે એને લક્ષમાં લે. કોઈના કારણે મુનિપણ ઉત્પન્ન થતું નથી અને પરિસ્થિતિને કારણે એ પુરુષાર્થ રોકાતો નથી. તો અહીંયા વાત લીધી કે એવી ચારિત્રની નિરાલંબન ચાલ પ્રગટ થઈ ગઈ છે કે કોઈ એને રોકવા વાળું નથી, એને કોઈ રોકી શકે બહુ બહુ. તો આહાર પાણી ન મળે ઈ જ ને સવાલ, તો ઈ જ છે ને. ભલે આહાર પાણી ન મળે એને ક્યાં પડી છે? એને પુરુષાર્થ ની જે નિરાલંબન ચાલ છે બોલવું તો દેહ પડી જાય જ ને, પણ એથી દશા કઈ થોડી પડી જાય છે? દેહ પડી જાય એટલે આહાર પાણી ન મળે તો દેહ પડી જાય ને, દેહ પડી જાય તો દેહ પડી જાય છે, આત્મા પડી જતો નથી. થઈ શકે છે ભાવલિંગની મુનિને જે થાય છે, પણ પૂર્ણતાનો પુરુષાર્થ નથી. એટલી યોગ્યતા લઈને, એવી એટલી જ મર્યાદિત યોગ્યતા લઈને કોઈ પણ જીવ અહીંયા આવે છે અત્યારે જે જન્મે છે. બાકી તો આ ત્રણ તો કેવી થઈ ગયા? આજકાળમાં થયા, પંચમ કાળમાં થયા. પરિણામ જીવના એટલા નીચા નીચા પરિણામ વાળા જીવો વિદ્યમાનતા ધરાવે છે એટલી વાત છે. જેને કરવું છે એને કાળ ઊંચો નથી. અહંતા ચોથા કાળમાં પોતે હતો, અત્યારે બાનું કાઢે કે પંચમ કાળ છે, મમતા ચોથા કાળમાં પુત્ર હતો કે નહોતો, તો એ ચોથા કાળ થી વધી ગયો અને આ પાંચમો કાળ એનો હારો થઈ ગયો. ચોથા કાળ કરતા ઊંચો થઈ ગયો એને આ પાંચમો કાળ. ઘણા પામે છે અનંતા ચોથા કાળ થી સર્વશ્રેષ્ઠ કાળ એના માટે સિદ્ધ થાય, સાબિત થાય, જો પુરુષાર્થ કરીને પામે તો. પછી પંચમ કાળ નો શું દોષ દેવો? અને એ તો ગમે તેવા સંયોગમાં કરી શકે છે, પોતાનું કાર્ય કરવા માટે તદ્દન સ્વતંત્ર છે, એમાં કોઈ બે મત નથી. છેલ્લા 500 વર્ષમાં ઉપસ્થિતિ નથી દેખાતી, 600-700 વર્ષમાં જેને પુરુષાર્થ ઉપડે છે, જેને ભાવના જાગે છે, એ તો હું ક્યારે પામું એટલું જોવે છે, ક્યારે એ દશામાં આવું એટલી જ ભાવે છે, એ ટાઈમ કાળ હું જોતા એટલે સાધક તો જોતા જ નથી કાળ સામે. એ તો એને આ દશાનો મહિમા આવે છે, મુનિઓના નિરાલંબન પરિણમનની મહિમા આવે છે, અને પોતાને એમ થાય છે હું ક્યારે થાવ, હું ક્યારે આવો થાવ નથી, એમ જ થયા કરે એને. એ કાળ સામે જોતા કે હું આવો થઈશ ને પછી આહાર પાણીનો શું થશે, અને અત્યારે કોઈનું કાંઈ ઠેકાણું નથી ને, આ જોવે કે કારણ છે. આ તો અંદરનું સુખ વધે છે, સુખની ભરતી આવે છે અંદરથી, અને એ સુખમાં લીન રહેવાની વાત છે. આહાર પાણી ન મળે એટલે દુઃખી થાય છે એ વાત છે નહીં. એ તો એની તાકાત જ જુદી છે. વિકાર સત છે, જેની શક્તિનું માપ નથી, એનું આલંબન હાથ આવે એને કોણ ફેરવે? જગતમાં એને કોઈ ફેરવવા નથી. એ તો ચૈતન્ય વગરની શક્તિ છે. એવું વિકલ્પ્ય નથી કે પણ અત્યારે મુનિ થઈ જઈએ તો કઈક આહાર પાણીનું શું થાય ને, એવો દુઃખ પડે તો પાછું આહાર પાણીનું દુઃખ પડે, કે પ્રશ્ન જ નથી, એને વિકલ્પ જ નથી. એ તો પોતાના સુખની વૃદ્ધિની ભાવનામાં જ પીડ્યા છે, અને પોતાના પુરુષાર્થ પૂરો પુરુષાર્થ પ્રગટ કરવાની પાછળ દોટ મૂકી છે. ક્યાંય આડું ઓળું જોવા રહેતા નથી, મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી છે, પાછું વાળીને જોવે નહીં, એમ એ પાછું વાળીને સંજોગો ઉપર જોવા રહેતા નથી, કે અત્યારના સંજોગો આવા છે, અત્યારની આ પરિસ્થિતિ છે, બિલકુલ એ વાત નથી. કોઈને રોકવા વાળું નથી, કોઈથી પુરુષાર્થ રોકાય, એમના પરિણમનની ચાલમાં સંયોગોને લઈને કાંઈક ફેર પડી જાય, ઓછો થઈ જાય પરિણમન, એવું બિલકુલ છે. એમ છે કે એમના આયુષ્યને પ્રાણ ટકવાના હોય તો એવા પાત્ર જીવો પણ પ્રગટે, એવા પાત્ર જીવો પણ પ્રગટે, અને એવો બધો જોગ થયા કરે, બધું આપોઆપ થાય છે. ગુરુદેવે જોગ વિશે નક્કી કર્યું કે આ દુકાને નથી બેહું, તેની આમ વિચાર કર્યો છે, પછી આહાર પાણીનું શું થશે આપણું? હે, અરે આહાર પાણી માટે લોકો વાય વાય ફરશે, શું થશે એને એને ચિંતા કરવાની જરૂર નથી, લોકો પાછળ પાછળ ફરશે, અમને લાભ આપો, અમને લાભ આપો. તો ભાવનાઓ નોંધાઈ જતી કે નહીં ચંદુભાઈની ડાયરી, એટલે એ ચિંતા જે પોતાની શક્તિ ઉપર ઉભા છે એને એ ચિંતા હોતી નથી કે થતી નથી, વિકલ્પ આવતો નથી. જેમ પુણ્યશાળીને ગરીબાઈનો દારિદ્રતાનો વિકલ્પ આવતો નથી, એમ લાચારીનો વિકલ્પ શક્તિવાનને આવતો નથી. સીધી વાત છે, એ બધું કુદરતની વ્યવસ્થા છે, બધું ગોઠવામાં એને કાંઈ કરવું પડતું નથી. એ પ્રકાર કુદરતી હોય છે. Thank you.